તારીખ 20/5/1994 શ્રી સમયસર ગાથા 197 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 185
સમયસર પરમાગમ નિર્જરાધિકાર 196 ગાથા ટીકા મદિરાને પીતા છતાં પણ તીવ્ર અરતિ ભાવના સામર્થ્ય ને લીધે મત્ત થતો નથી. દ્રષ્ટાંત લીધું છે એમને દ્રષ્ટાંત છે, સિદ્ધાંત અહીંયા જ્ઞાની નું પરિણમન સમજાવવું છે કે તેમ જ્ઞાની પણ રાગાદી ભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્ય ભાવ પ્રવર્ત્યો છે, તેમ જ્ઞાની પણ રાગાદી ભાવોના અભાવથી વૈરાગ્ય છે. અહીંયા મંદ કષાયથી વૈરાગ્ય છે એ વાત નથી. ચારિત્રમોહનો મંદ થતા કષાયની મંદતા થાય તો પણ વૈરાગ્ય હોય છે, અને દર્શન મોહનો અભાવ હોય તો પણ વૈરાગ્ય હોય છે. વૈરાગ્ય શબ્દ એકનો એક છે, પણ બંનેના આશયમાં બહુ મોટો ફરક છે. કષાયની મંદતામાં થયેલો વૈરાગ્ય દર્શન મોહના સદભાવમાં હોય તો એ વૈરાગ્ય મૂળમાંથી કાર્યકારી થતો નથી, અથવા એ વૈરાગ્યનો કોઈ પારમાર્થિક લાભ થતો નથી. એટલે એ વૈરાગ્યને લોકો ઓળખે છે, સમજે છે, પણ ખરેખર એ વૈરાગ્ય કાર્યકારી નથી એમ છે. ખરેખર એ રૂંધાયેલો કષાય છે. કોઈ બેનશ્રીના શબ્દોમાં કહીએ તો એ રૂંધાયેલો કષાય છે. રૂંધાયેલો એટલે ક્યાંક અંદર ભરેલો છે, દબાયેલો. રૂંધાયેલો એટલે દબાયેલો કષાય છે. એ ગમે ત્યારે સ્પ્રિંગની જેમ ઉછાળો મારશે, એટલે એને વૈરાગ્ય નથી કહેતા. મુમુક્ષુની ભૂમિકામાં દર્શન મોહની મંદતાથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય યથાર્થ છે, પણ ચારિત્ર મોહની મંદતાથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય તે યથાર્થ નથી. અને જ્ઞાનીને તો દર્શન મોહના અભાવથી ઉત્પન્ન થયેલો અહીંયા વૈરાગ્ય છે એમ કહેવું છે. એમાં ફરક શું પડે છે? ચારિત્ર મોહથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય અને દર્શન મોહના અભાવ અથવા મંદતાને કારણે ઉત્પન્ન થયેલો વૈરાગ્યમાં ફરક શું છે? કે ચારિત્ર મોહથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય એટલા માટે રૂંધાયેલો કષાય કયો કે ત્યાં પર પદાર્થને વિશે સુખ બુદ્ધિ એમને એમ અકબંધ રહેલી છે. અનાદિની જે પર પદાર્થ પ્રત્યેની સુખ બુદ્ધિ છે એ સુખ બુદ્ધિ એમને એમ છે, ત્યાં આધાર બુદ્ધિ પણ એમને એમ છે. જ્યારે દર્શન મોહના મંદતામાં સુખ બુદ્ધિ પણ મંદ પડી છે અને આધાર બુદ્ધિ પણ મંદ પડી છે. અહીંયા તો જ્ઞાનીનું પ્રકરણ છે, એટલે જ્ઞાનીને પર પદાર્થમાં સુખ બુદ્ધિ નથી, આધાર બુદ્ધિ નથી, એકત્વ બુદ્ધિ પણ નથી. તેથી તે વૈરાગ્ય તે સાચો વૈરાગ્ય છે, સત્ય વૈરાગ્ય છે, સમ્યક વૈરાગ્ય છે. એ વૈરાગ્યની વાત ચાલે. એ સૂચવવા માટે એમ કહ્યું છે કે રાગાદી ભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે કોઈ પણ પ્રકારનો ઉપભોગનો ઉદય હોય, પાંચ ઇન્દ્રિયના વિષયોમાંથી કોઈ પણ વિષયના ઉપભોગનો ઉદય હોય, પ્રસંગ હોય, ઉદય પ્રસંગ હોય, દર્શન મોહનો મંદ હોય, તેનો અભિપ્રાય અભિપ્રાય ફરેલો હોય તો દર્શન મુ યથાર્થ રીતે મંદ થાય. દર્શન મુ યથાર્થ રીતે પણ મંદ થાય છે અને અયથાર્થ રીતે પણ મંદ થાય છે. જો અભિપ્રાય ફરેલો હોય, બદલાઈ ગયો હોય, તો યથાર્થ પણ મંદ થાય છે. જે અભિપ્રાયમાં ફરક ન પડ્યો હોય તો કોઈ વાર અયથાર્થપણે પણ મન થાય છે, તો એ પાછો તીવ્ર થઈ જશે. અભાવ સુધી, ઉપશમ સુધી નહીં પહોંચે. યથાર્થ છે એ આગળ વધીને ઉપશમ સુધી જશે. એમાં પણ બે પ્રકાર છે. બીજામાં કશાય દબાયેલો નથી, પણ ત્યાં કશાય યથાર્થ પ્રકારે અભાવ થવાની પ્રક્રિયા, પ્રોસેસ, અંડર પ્રોસેસ ચાલે છે. હજી અભાવ થયો નથી, અભાવ થવાના અંડર પ્રોસેસમાં ચાલે છે. બંનેના જુદા જુદા પ્રકાર છે, એક એક પ્રકાર નથી, બંનેના પ્રકાર જુદા જુદા છે. રસ તૂટે છે તો દર્શન નું પણ મંદ થાય છે, તો એ પ્રક્રિયા ચાલુ ચાલુ રહેવી જોઈએ. કહેવાય એમ કે ચાલુ રાખવી જોઈએ, પણ વાસ્તવમાં તો ચાલુ રહેવી જોઈએ, સહજ રહેવી જોઈએ. અને એ સહજ ક્યારે રહે? એ પોતાનું ધ્યેય બરાબર હોય તો, નહીતર ચાલુ રાખવી હોય તો ચાલુ રહે નહીં, એ પરિસ્થિતિ ઊભી થાય. સમજણ આવી હોય કે આ પ્રયોગ સારો છે અને કરવા યોગ્ય છે, પણ એવું જાણ પણ સફળ નથી થતો, સહજ પરિણામ અનુભવ નથી કરતો. સહજતામાં આવવું હોય એને તો ધ્યેયપૂર્વક ચાલવું રહ્યું. આ બધા કલકત્તામાં નાના નાના બધા તૈયાર થાય છે, એમની ચર્ચાઓ બહુ ચાલે છે, ઘણી ચાલે છે, સત્સંગ પણ સારો ચાલે છે. પણ યોગ્યતા તો પોતાની જોઈને, ખરી વાત તો એ છે. જો લક્ષ બાંધવા બાંધે તો યથાર્થ છે, લક્ષ ન બાંધે તો યથાર્થ છે, અથવા લક્ષ પૂર્વક હોય તો યથાર્થ છે, લક્ષ ન હોય તો હજી યથાર્થતામાં આવવું મુશ્કેલ છે. યથાર્થતા એને ન કહી શકાય. લક્ષ બાંધ્યા પછી યથાર્થતા બરાબર આવે છે. જ્યાં લક્ષ વગરની પ્રવૃત્તિ છે એ ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ છે, એટલે એમાં યથાર્થતા નથી આવતી. લક્ષનું ઘણું મહત્વ છે, લક્ષનું મહત્વ ઘણું છે. ઊભા થઈને તમે ચાલવા જ માંડો ને ગમે એ રસ્તે ચાલો, એનો અર્થ શું? એ મને કહો. અહીંથી તમે ઊભા ત્યાં માંડ્યા ચાલવા અને ગમે ત્યાં ચાલવા માંડ્યા, એનો અર્થ શું? પણ ઘડીક આમ ચાલો ને ઘડીક આમ ચાલો, ઘડીક આ બાજુ ચાલો ને ઘડીક આ બાજુ ચાલો, વળી આગળ જાઓ, વળી પાછળ જાઓ, વળી આગળ જાઓ, વળી પાછળ જાઓ, શું એનો એનો મિનિંગ શું? એનો અર્થ શું? એમની અંતિમ લક્ષ્ય શું છે, ધ્યેય બિંદુ શું છે, એને અહીંયા લક્ષ્ય કહીએ છીએ. નાનામાં નાની વાતમાં નિર્ણય કર્યા પછી એનો એક્ઝિક્યુટિવ સ્ટેપ લેવાય છે. પહેલા તો નિર્ણયની ભૂમિકા હોય છે, પછી એની એક્ઝિક્યુશનની ભૂમિકા આવે છે. નિર્ણય થયા પહેલા એને અમલમાં મૂકવું, એવું તો કોઈ પ્રેક્ટિકલ સાઈડથી તો કોઈ કામમાં થતું નથી. તો આમાં આટલું બધું અંધારું કા? આવું મોટું મહાન કાર્ય છે કે જેમાં આખા સંસારના સર્વ દુઃખો અને જન્મ મરણનો અભાવ થાય, સાદી અનંત અનંત કાળ પર્યંત અનંત સુખમાં બિરાજમાન થવાય, આટલું મોટું એચિવમેન્ટ છે તેનો, શું એની કોઈ વ્યવસ્થા વિના એમને ભાંગડે ચાલે, હફાજાડ ચાલે, એ કેવી રીતે, કેટલું મોટું અંધારું કહેવાય એ કાર્ય કરવાની પદ્ધતિમાં, અંધારું કેટલું મોટું ગણવું. અહીંયા કહે છે કે તેમ જ્ઞાની પણ રાગાદી ભાવોના અભાવથી, એને રાગાદી ભાવનો અભાવ કયો છે, કેમ કે રાગનો રાગ નથી, રાગ છે ખરો પણ રાગનો રાગ નથી, માટે રાગાદીનો અભાવ કયો, અથવા રાગમાં પોતાના અસ્તિત્વનો અનુભવ નથી માટે પણ રાગાદી ભાવનો અભાવ કયો, સર્વદ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને વૈરાગ્ય ભાવ પ્રવર્તો છે એમ નથી લીધું, તીવ્ર વૈરાગ્ય ભાવ પ્રવર્તો છે, એક વિશેષણ વધારે લગાડ્યું છે, તીવ્ર વૈરાગ્ય ભાવ. સર્વ દ્રવ્ય ઉપભોગમ પ્રતિ પ્રવૃત્ત તીવ્ર વિરાગ ભાવ હસન, તીવ્ર વૈરાગ્ય ભાવ થયો છે એવો વર્તતો થકો, સન એટલે વર્તતો થકો, તીવ્ર વૈરાગ્ય ભાવ પ્રવર્તો છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવતા છતાં પણ તીવ્ર વૈરાગ્ય ભાવના સામર્થ્યને લીધે કર્મોથી બંધાતો નથી, તીવ્ર વૈરાગ્ય ભાવના સામર્થ્યને લીધે કર્મથી બંધાતો નથી. જે ઉદય પ્રવૃત્તિમાં અજ્ઞાની કર્મથી બંધાય છે તે જ ઉદય પ્રવૃત્તિમાં અજ્ઞાની કર્મથી બંધાતા નથી, કેમ કે અંતરંગ પરિણમનમાં બહુ મોટો ફરક છે. એ તો બીજા અધિકારોમાં એ વિષય ચાલે છે કે જેમ સોનામાંથી બધા દાગીના સોના ના થાય, ચાંદીમાંથી બધા દાગીના ચાંદી ના થાય, એમ જ્ઞાની થયા છે એના બધા પરિણમન જ્ઞાનમય છે, અને અજ્ઞાની ભલે પંચ મહાવ્રત સમિતિ ગુપ્તી ત્યાગ અને શાસ્ત્ર અધ્યયન ગમે તેટલું હોય તો પણ બધું અજ્ઞાનમય છે, કેમ કે મૂળમાં પોતાનું જ ભાન ભૂલેલો છે, એમ છે. આપણે વૈરાગ્ય ભાવનો અર્થ કર્યો, આપણે કાલે કૌષ્ટિકામાં લીધું ને વૈરાગ્ય ભાવનો અર્થ, કાલના કળશમાં લીધું 134માં. રાગાદી અશુદ્ધ પણ છૂટ્યું છે, નાસ્તી લીધી છે, રાગાદી ભાવના અભાવને લીધે એ અર્થ કર્યો છે આપણે. એટલું રાગાદી ભાવનો અભાવ નહીં લેતા, અશુદ્ધ પણ છૂટ્યું છે એમ લીધું છે, કેમ કે નિર્જરા છે ને, એટલે અશુદ્ધિની નિર્જરા થઈ છે, શુદ્ધિની વૃદ્ધિ થઈ છે અને અશુદ્ધિની નિર્જરા થઈ છે, એમ છે. દબાવવાનો પ્રશ્ન નથી, આ અભાવ કરતા જાય છે, એમાં નિર્જરા નથી થતી, એમાં નિર્જરા થવાનો પ્રશ્ન નથી, કેમ કે એ વખતે બંધાય છે, એ વખતે ભાવથી પણ પ્રતિબદ્ધ થાય છે અને દ્રવ્ય કર્મથી પણ બંધાય છે, બંને પ્રકાર ચાલુ છે. એટલે કે વિષયોને ભોગવવાના કાળમાં પણ બિન રહે છે, જ્ઞાનમય ભાવે પોતાના જ્ઞાનમયપણાના પણે પોતાના સ્વરૂપને અનુભવતો થકો, વિષય પ્રત્યેના પરિણમનમાં નિરસ પરિણામે હોવાને લીધે ત્યાં બંધાવાનો પ્રકાર ઉત્પન્ન થતો નથી, પ્રતિબદ્ધપણું પામતો નથી, ભિન્ન રહે છે માટે પ્રતિબદ્ધપણું પામતો નથી, પરિણતિ ભિન્ન રહે છે એટલું જ નહીં, ઉપયોગ પણ ભિન્ન રહે છે, ઉપયોગની દિશા અને પરિણતિની દિશામાં ફરક છે, ભિન્નત્વમાં ફરક નથી, એની સૂક્ષ્મતા આ છે, પરિણતિ અંતર્મુખી છે, ઉપયોગ બહિર્મુખ થયો છે ઉદય કાળે, છતાં ભિન્નત્વ પરિણતિનું છે ને ઉપયોગનું નથી એમ નથી, ઉપયોગ એકત્વ સાધે છે એમ નથી, ત્યાં ઉપયોગ પણ એકત્વ સાધતો નથી, એમ છે. નહીતર તો જ્ઞાની ને અજ્ઞાની ના ઉપયોગ માં કઈ ફેર ન રહ્યો, પરિણતિ નો જ ફેર થયો, ઉપયોગ માં પણ એ અસર છે, પરિણતિ અને ઉપયોગ માં દિશા ફેર છે, ભિન્નત્વ તો ત્યાં પણ છે, જો એકત્વ સદાય તો અજ્ઞાની થઈ જાય, જ્ઞાની ના રહે, એમ છે. તો પરિણતિ પણ છૂટી જાય, તો પરિણતિ પણ ન રહે, એમ છે. લક્ષ્ય તો નથી, પરિણતિ તો નથી, ઉપયોગ છે તો પણ ભિન્નત્વ છે, એ પ્રકરણ ચાલે છે. લક્ષ નું પ્રકરણ નથી, પરિણતિ નું પ્રકરણ નથી, ઉપયોગ છે તો પણ ભિન્નત્વ છે, એમ લેવું છે. હા હા, એમ લેવું છે. એ નથી સમજાતું બાહ્ય દ્રષ્ટિમાં, એ નથી સમજાતું, કેમ કે ઉપયોગ બહિર્મુખ થાય છે, પરિણતિ દેખાતી નથી. નાનીની પરિણતિ તો જોઈ શકતો નથી, ઉપયોગ બહિર્મુખ છે, પોતાનો ઉપયોગ બહિર્મુખ છે એટલે પોતાના માપે માપે છે. ઉપયોગ પણ ભિન્ન રહે છે એમ સમજાય તો પરિણતિ દેખાઈ જાય એને. ઉપયોગ ભિન્ન રહે છે એ જો દેખાય તો પરિણતિ પણ દેખાઈ જાય, પરિણતિ દેખાઈ જાય તો આત્મા દેખાઈ જાય, કેમ કે આત્માકાર છે, એમ વાત છે. પરિણતિ અનુસાર ઉપયોગ હોય છે એટલે શું, પણ આ તો ઉપયોગનું ભિન્નત્વ ને એકત્વ શું છે એ સમજમાં આવવું જોઈએ. એ જો ગ્રહણ થઈ શકે તો જ્ઞાનીનું પરિણમન સમજાઈ શકે, નહીતર એ સમજાઈ ન શકે, ઓળખાઈ ન શકે. કેમ કે બંધાતો નથી એનો અર્થ શું કે પ્રતિબદ્ધ પણ પામતો નથી ઉપયોગે કરીને પણ, કારણ કે એ તો જ્ઞાન તે જ આત્મા છે. રાગ ને તો અહીંયા લેતા નથી, કેમ કે રાગાદી ભાવો નો અભાવ લઈ લીધો એટલે રાગ ને તો અહીંયા ગણતા જ નથી. અલ્પરાગ છે તો એ વાતનો એ ચર્ચા નથી, રાગાદી ભાવનો અભાવ લઈ લે છે. પણ ઉપયોગ નું શું, ઉપયોગ બહિર્મુખ થાય છે એની ના નથી, છતાં એ ઉપયોગ એકત્વ સાધતો નથી એટલે પ્રતિબદ્ધ પણ પામતો નથી. પ્રતિબદ્ધ પણ પામતો નથી, કેમ પ્રતિબદ્ધ પણ પામતો નથી કે જે જેટલો ઉપયોગ બહાર ગયો એટલો પણ જ્ઞાનનો જ્ઞાનીને વિભાવ છે, અને વિભાવમાં જ્ઞાનીનું અસ્તિત્વ નથી. જેમ અલ્પ રાગાદી ભાવ હોવા છતાં જ્ઞાની એમાં પોતાના અસ્તિત્વને વેદતો નથી, અનુભવતો નથી, તેમ જે ઉપયોગ બહાર ગયો તે પણ જ્ઞાનનો વિભાવ હોવાથી એનો નિષેધ વર્તે છે, એની અનુમોદના વર્તતી નથી પણ નિષેધ વર્તે છે. નિષેધ ન વર્તે તો અનુમોદના થઈ જાય ગુપ્તપણે, પણ પોતાને ન સમજાય એવી રીતે. જેમ ચારિત્ર ગુણના પર્યાય ને વિભાવ છે, સુખ ગુણના પર્યાય ને વિભાવ છે, શ્રદ્ધાના પર્યાય ને વિભાવ છે, એમ જ્ઞાનના પર્યાય નો પણ વિભાવ સ્વભાવ બંને છે. ત્રણ પ્રકારનો વિભાવ છે જ્ઞાનની પર્યાય ને, ત્રણ પ્રકારના વિભાવ છે. આમ તો કોઈ કોઈ વાર અહીંયા ચર્ચાઈ જાય છે, વાત આપણે ફરીથી લઈએ, કેમ કે બધી વખત બધાની હાજરી ન હોય. જે જ્ઞાન પર પદાર્થ ને રાગ સાથે એકત્વ ભાવે વર્તે, એકત્વ બુદ્ધિએ વર્તે, તે મિથ્યાત્વ સહિત જ્ઞાનનો વિભાવ હોવાથી તેને અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન કહેવામાં આવે છે. સમ્ય જ્ઞાન થયા પછી ઉપયોગ બહિર્મુખ થાય એ જ્ઞાનનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો અંતર્મુખી સ્વભાવ છે, પોતે અંતતત્વ સ્વરૂપ હોવાથી નિરવશેષ અંતર્મુખ રહેવું તે આત્માનો સ્વભાવ છે. જે સીધા સીધી દશામાં આર્યન દશામાં નિરવશેષ અંતર્મુખ પણ હોય છે, એવો જ સ્વભાવ છે. તો જેટલો ઉપયોગ બહાર જાય એટલો જ્ઞાનનો વિભાવ છે, કોઈ પણ પરિણામ જેટલા બહાર લાગે એટલા એ પરિણામના વિભાવ ગણવા. એટલે ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લીધું કે કોઈ જ્ઞાની કદાપી એમ ન કહે કે પરસત્તા અવલંબનશીલ જ્ઞાન મોક્ષને સાધે છે. લીધું છે કે નથી લીધું? પરસત્તાને અવલંબન એટલે એકત્વ ભાવે અવલંબન નથી અહીંયા, છતાં પણ બહિર્મુખ થયો એટલે એનો ઉપયોગ એટલે લક્ષ ત્યાં છે, એ મોક્ષને સાધતું નથી, એ બંધ સાધક છે, ભલે અલ્પ બંધ પણ સાધક છે. તો એ નાની એમાં પોતાનું અસ્તિત્વ ગણતા નથી એટલે વેદતા નથી. એમ છે. એટલે 172 પ્રવચન સારમાં એ લીધું કે ઉપયોગ બહાર ગયો તે મારો ઉપયોગ નહીં, મારા ઉપયોગ નું કોઈ હરણ કરી શકતો નથી. 9મો બોલ છે 172 ગાથાનો, ઉપયોગ નું કોઈ હરણ કરી શકતું નથી. ગુરુદેવ બહુ ખીલતા હતા એના ઉપર. આહા, જોવો તો ખરા કે મારો ઉપયોગ ક્યાં બહાર જાય છે, ઉપયોગ બહાર જાય છે મારો ક્યાં છે, એમ જ કહેતા. જેમ રાગ મારો નથી એમ ઉપયોગ પણ મારો નથી, એમ લેતા હતા સીધું. મારો ઉપયોગ બહાર જાય નહીં, બહાર જાય મારો ઉપયોગ હોય નહીં, જાઓ ઉપયોગ નહીં, એવી રીતે લેતા હતા. ત્રીજો વિભાગ જે જ્ઞાન નો છે એ અસ્થિરતા નો છે. એક જ્ઞે થી બીજા જ્ઞે ઉપર કૂદકો મારવો, જ્ઞાન ની ચંચળતા, ચારિત્ર પ્રધાન જ્ઞાન નું આચરણ, એ જ્ઞે થી જ્ઞાંતર થવું ઉપયોગ નું, એ પણ જ્ઞાન નો વિભાગ છે. અને એ શ્રેણીમાં પણ હોય છે, શુક્લ ધ્યાન ની શ્રેણીમાં પણ જ્ઞે થી જ્ઞાંતર, અર્થ થી અર્થાંતર, ગુણ થી ગુણાંતર, પર્યાય થી પર્યાયાંતર થાય છે. એ ત્રણ પ્રકારના વિભાગ છે. એ વિભાવ છે તે આત્માથી વિરુદ્ધ ભાવ છે, માટે વિભાવ છે. સ્વભાવથી વિરુદ્ધ ભાવ તે વિભાવ. આઠમા ગુણ સ્થાન થી ઉપરના ભાગમાં શ્રેણી માટે ત્યાં પણ એ પ્રકારનો જ્ઞાન નો વિભાવ ચાલુ હોવાથી કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી. સુધી વાત છે, કેવળ જ્ઞાન શુદ્ધ સ્વભાવ છે જ્ઞાન નો, એ પ્રગટ ન થાય જ્યાં સુધી વિભાવ હોય ત્યાં સ્વભાવ ન હોય. દુઃખ પણ થાય જ છે, ઉપયોગ બહાર જાય એમાં દુઃખ થાય છે. કેમ કે અંતર્મુખ રહેવાનો જેનો સ્વભાવ છે, તમે શાંત બેઠા છો, હવે કોઈ ઝાટકો મારે તો, હાથ કે પગ કે કોઈ અંગ પકડીને ખેંચે તો દર્દ થાય કે ન થાય. એમ જ્ઞાનનો સ્વભાવ તો અંતર્મુખ થઈને ઠરવાનો છે, ઠરતું જાય ધ્યાનમાં, જ્ઞાન ઠરતું જાય. ધ્યાનનો વિષય શું છે, જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું તેનું નામ ધ્યાન છે. ધ્યાનને જ્ઞાન પ્રધાનતાથી કહીએ તો, ધ્યાનની વ્યાખ્યા જ્ઞાન પ્રધાનતાથી કરીએ તો જ્ઞાન જ્ઞાનમાં ઠરતું જાય, ઠરતું જાય. જેમ ઘી ઠરતું જાય, જામતું જાય, એમ જ્ઞાન જામતું જાય, વિજ્ઞાન ઘન થતું જ જાય અંદરમાં, એ ધ્યાન છે. એનો સ્વભાવ છે, એના બદલે ખેંચાઈને બહાર જાય છે. એ કોઈ ઝાટકો મારે તો દરદ થાય કે ન થાય, એમાં આકુળતા થાય થાય ને. ઉપયોગ બહાર ગયો કે યમ કા દૂત સમજો, યમનો દૂત આવે ને દુઃખ ન થાય એવું પણ એ કહ્યું, થાય થાય ને થાય. અંદરનો અભ્યાસ હોય તો સમજાય એવું છે. એટલો વિભાવ છે, પણ વિભાવ હોવા છતાં એને મિથ્યા જ્ઞાન કહેવાતું નથી, એને સમ્યક જ્ઞાન કહેવાય છે. મિથ્યા જ્ઞાન એને કહેવાતું નથી. જ્ઞાન તો જ્ઞાન છે, એનો વિભાવ ટાળવાની વાત છે. ઉપયોગનો અભાવ નથી કરવો, ઉપયોગના બહિર્મુખપણાનો અભાવ કરવો છે. ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી, એ અપેક્ષા એ જ્ઞાન નથી, કે એનું બહિર્મુખ વલણ છે એ નિષેધ કરવો છે. ત્યાં જ્ઞાનનો નિષેધ નથી, જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાન સર્વ અવસ્થામાં જ્ઞાન છે, પણ એનું જે બહિર્મુખપણાનું પડખું છે એ બરાબર નથી. બસ એ જ જ્ઞાન અંતર્મુખ થાય, વાત પૂરી થઈ ગઈ. જ્ઞાન તો જ્ઞાન છે, મતિ શ્રુત તો મતિ શ્રુત જ છે. એવી રીતે પોતાનો નથી એમ નથી, પોતાનો છે માટે દુઃખ થાય છે, અને પોતાનો નથી એમ નિષેધ કરવા માટે કહેવામાં આવે છે. શું કે દીકરો પોતાનો છે પણ અનુકૂળ ચાલતો નથી, તો એને સીધો કરવા એમ કે તું મારો દીકરો નહીં, એનો અર્થ એમ નથી કે મારો દીકરો નહીં એમ નથી, પ્રયોગ છે કે ઉપદેશ છે, જો ખરેખર ન હોય પોતાનો તો એને અંતર્મુખ લાવવાનો પણ ઉપદેશ કરવો બેકાર છે, ઉપદેશ કરવાનો અવસર નથી ત્યાં. એમ તો રાગાદી ક્યાં જીવના છે, ખરેખર એમ હોય તો રાગાદી મટાડવાનો ઉપદેશ પણ વ્યર્થ જાય. એમ પોતાના નથી, એમ નથી, પાછા પોતાના પણ છે અને પોતાના નથી પણ, બંનેમાં ન્યાય બદલાય છે, નીતિ બદલાતી નથી. એમ છે, ન્યાય બદલાય છે, નીતિ બંનેમાં એક જ છે. દોષ નો અભાવ કરવાની નીતિ છે, રાગને પોતાનો કરીને જાણવો, દોષને પોતાનો જાણવો, એમાં પણ દોષનો અભાવ કરવાની નીતિ છે. રાગ પૂતગળનો છે ને મારો નથી, જીવનો નથી, એમાં પણ દોષનો અભાવ કરવાની નીતિ છે. નીતિ એક જ છે, ન્યાય બદલાનો છે, એટલી વાત છે. એ તો કૃપાળુદેવે પોતાના શબ્દોમાં બહુ સારી રીતે અભિવ્યક્તિ કરી છે કે જે મતે શુદ્ધ જ્ઞાન અનાદિથી ભાવ હેતુ થતું હતું, તે સમ્યક દર્શન થતા જાત્યંતર થવાને લીધે, એની જાતિ બદલાઈ જવાને લીધે, કેવળ જ્ઞાનની જાતિ થઈ ગઈ, તે જ મતે શુદ્ધ જ્ઞાન ભાવ નિવૃત્તિના હેતુ રૂપ પ્રવર્તવા લાગ્યું. તો ઉપયોગ બહાર જાય છે તો કહે છે કે નિર્જરા થાય છે. અહીંયા કુંદકુંદાચાર્ય દેવ કહે છે કે ઉપયોગ બહાર જાય છે, ભોગવતો છતો નિર્જરા કરે છે. પરિણતિથી પણ થાય છે અને ઉપયોગથી પણ થાય છે. નહીં, ઉપયોગમાં શું છે, એકત્વ સાધતો નથી માટે બંધાતો, ઉપયોગ પ્રતિબદ્ધ પણ પામતો નથી. શું? કેમ કે ઉપયોગમાં અસ્તિત્વ નથી એટલે પ્રતિબદ્ધ પણ કેવી રીતે પામે? ઉપયોગ જાય છે, આત્મા નથી જાતો એમાં. ઉપયોગ જાય છે અને આત્મા નથી જાતો. ઠીક, બીજી રીતે કહીએ, ઉપયોગ જાય છે પણ આત્મા નથી જાતો. અમારું ચિત્ત ક્યારેક એવા ઉદય વાળું વર્તે છે, ચિત્ત એટલે અહીંયા ઉપયોગ. હવે આમ તો શું છે કે ક્યારેક એવો ઉદય વર્તે છે કે એક પુષ્કળ પણ લખી ન શકે, એ પણ અધૂરું છોડી દેવું પડે, એવી એવા એવું પરિણામ ઉદાસીન ભાવે વર્તે કે ઉપયોગ ચાલે નહીં. લખવા બેઠા હોય તો ઉપયોગ ચાલે નહીં, છોડી દેવું પડે. અને આ વખતે 8 પુષ્કળ દેખાય, એક એક કરતા કરતા એક પૂરું કરે અને એમને ચિત્તનો પ્રકાર વર્તવાનો ચાલુ રહ્યો. બીજું લખ્યું, વળી પૂરું થયું તો ત્રીજું લખ્યું, 8મું લખ્યું તો કેમ આમ થઈ ગયું? તો કે અમારું ચિત્ત ક્યારેક એવા ઉદય વાળું વર્તે છે, અમારું ચિત્ત વર્તે છે, અમારો આત્મા એમ ઉદય વાળો વર્તતો નથી, એમ કેવું છે? કેવો ટોન, કેવો છે ભિન્નત્વ નો ટોન, કેવો છે? એ દુકાન ધંધો વેપાર કરતા હતા મુંબઈની ઝવેરી બજારમાં જઈને, તો ઘણા ઉદાસીન ભાવે વેપાર કરતા હતા એમ એમના લખાણ ઉપરથી સ્પષ્ટ આવે છે બહાર. રામચંદ્રજીએ 6 મહિના લક્ષ્મણજીનો દેહ મળદો ખભે ઉચકી ઉચકીને ફેર્યા ને રેડું મૂકે નહીં, હવે લક્ષ્મણજીને હું મૂકીશ નહીં, એની મૂર્છા વળી જવી જોઈએ. એ કાંઈ મૃત્યુ નથી પણ એમાં મૂર્છિત અવસ્થામાં છે. તો ત્યાં તો એમની ઉદાસીનતા નથી દેખાતી કે હવે બેના ઉપયોગમાં ફેર હશે કે નહીં. પરિણતિ માની આપણે બેની, ચાલો ઠીક ચર્ચા એ ચાલી હતી, માનીએ કે બંને જ્ઞાની હતા અને બંનેની પરિણતિ જુદી રહેતી હતી, પણ બંનેના ઉપયોગમાં ફેર ખરો કે નહીં? કૃપાળુદેવનો ઉપયોગ ભિન્નપણે વર્તતો હતો, ઉદાસીન ભાવે વર્તતો હતો, અને રામચંદ્રજીનો નહોતો વર્તતો એમ કહી શકાય ખરું? કૃપાળુદેવ એક ભાવતારી છે, આ ચરમ શરીરી છે, આ ક્ષુક્ષમ સમ્યક્ત્વ છે ને આ ક્ષાયિક સમ્યક્ત્વ છે, એમ છે. એ પણ ભિન્ન રહે છે. એમાં એ એવું છે, ન સમજતા હોય એને ગમે રીતે સમજાવવું પડે, એવું પરિણતી જો, કેમ કે ઉપયોગથી તો સમજી શકવાના નથી, તો એને એમ કહેવું પડે. પણ ત્યાં સુધી કઈક નજર પહોંચે એને એમ કે હવે ઉપયોગને પણ તું જોતો ખરો. એટલે કૃપાળુ દેવે એમ કીધું કે જ્ઞાનીને ભીડમાં જોતા, જોનાર જો યથાર્થ દ્રષ્ટિવાન હોય તો એને જ્ઞાની પ્રત્યે વિશેષ બહુમાન આવશે. જો અયથાર્થ દ્રષ્ટિમાન હશે તો એ જ્ઞાનીને અજ્ઞાની માનીને એને શંકા, આશંકા, સંદેહની ઉત્પત્તિ થશે. અરે આમ કેમ, એને સંદેહ થયા વિના એને શંકા પડી જશે, એવી વાત છે. ઓળખવા માટે પાણી ઉતરી જાય એવી વાત છે, એક વાર તો પાણી ઉતરી જાય એવી વાત છે, પછી નો છૂટે એવી વાત છે. સ્વજન નું મૃત્યુ થયું હોય અને રડતા હોય એ વખતે કેવી રીતે જોશો, એનો ઉપયોગ રડવામાં છે, કેવી રીતે જોશો? પાણી ઉતરી જાય છે, બહુ સૂક્ષ્મ દ્રષ્ટિવાન નું કામ છે. સૂક્ષ્મ દ્રષ્ટિ હોય એ રીતે પોતાની યોગ્યતામાં પણ એ પ્રકારનો અંશતઃ પ્રયોગ ચાલતો હોય તો એ અંદરમાં એને એ પ્રકારની સૂઝ હોય, જોવાની એની દ્રષ્ટિ જુદી થાય, જોવાની દ્રષ્ટિ જુદી પડે તો જોઈ શકે, જોઈ શકે તો એ તરી જાય, જોઈ શકે તો તરી જાય. કેમ કે એ તરતા પુરુષ છે, તરતા પુરુષને તરતા જોયા એ તરી જાય, એ તો જોનારને કેટલો લાભ છે, તરનારને તો લાભ હોય એમાં કાંઈ શંકાનું સ્થાન નથી, પણ તરતા પુરુષને તરતા જોવા એ પણ તરવાનું કારણ છે, તરવાનું નિમિત્ત બને છે. આમ છે, કેમ તરે છે એ જોવાનું છે. શું હાથ પગ હલાવીને તો પાણીમાં સૌ તરે, પણ હાથ પગ હલાવ્યા વિના પણ પાણીમાં તરનારા હોય છે, એનું નામ તરવાની કળા છે. જોયા છે એ બધા, એ બધા જોયા છે, હાથ પગ ન હલાવ એમને. અમારો તો અંજીતભાઈ ના પિતાશ્રી છે ને, અમારા ફુવાજી સાહેબ પદ્માસન વાળી લે, પેલા તરતા તરતા હાથ હલાવતા હલાવતા પદ્માસન વાળી સીધા તરતા પાણી ઉપર આવી જાય, જ્ઞાની પરમાત્મા જ છે એમ જાણે છે તેનો, તેને મોક્ષ નિકટ છે. પછી એમાંથી આપણે અનર્પિત કાઢીએ છીએ કે એમ ન જાણી શકે એને મોક્ષ નિકટ છે, મોક્ષ માર્ગ નિકટ છે અને મોક્ષ માર્ગ નિકટ છે. હા એ તો છે, આધાર પોતાના સ્વરૂપનો છે, આધાર પોતાના સ્વરૂપનો છે, એ તો છે. અવલંબનનો વિષય તો પોતાનું સ્વરૂપ છે, ધ્રુવ તત્વ છે. એના ઉપર કળશ આવશે, કેમ કે સેવન શબ્દ એટલા માટે વાપર્યો પંડિત જયચંદ્રજીએ, કે કળશમાં એ શબ્દ પ્રયોગ લીધો છે અમૃતચંદ્ર આચાર્ય દેવે, ઓલામાં ભોગવતો છતો એમ લીધો. શું વિષયાન ઉપભુંજમાનો અપી, ભોગવવાનો શબ્દ લીધો, અહીંયા સેવવાનો શબ્દ લીધો. હવે આ અર્થનો અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છે. નાશ્નુતે વિષય સેવને અપી યત સ્વમ ફલમ વિષય સેવનસ્ય ના જ્ઞાન વૈભવ વિરાગ વિરાગતા બલાત સેવકો અપી તદ સ અસેવક. કારણ કે આજ્ઞાની પુરુષ વિષયોને સેવતો છતો પણ જ્ઞાન વૈભવના અને વિરાગતાના બળથી જ્ઞાન વૈભવ વિરાગતા બલાત જ્ઞાનને વૈભવમાં લીધો છે, વૈરાગ્યને બળમાં પુરુષાર્થ સાથે જોડ્યો છે. વિષય સેવનના નિજ ફળને એટલે કે રંજિત પરિણામને ભોગવતો નથી, ન અશ્નુતે. વિષય સેવનના રંજિત પરિણામને પામતો નથી, ભોગવતો નથી એટલે પામતો નથી. તેથી આ પુરુષ સેવક છતાં સેવક અપી અસેવક, સેવક છતાં અસેવક છે, અર્થાત વિષયોને સેવતા છતાં નથી સેવતો. ફરીથી કારણ કે આ જ્ઞાની પુરુષ વિષયોને સેવતો છતો પણ, આમાંથી શું છે, કોઈ અજ્ઞાની છે એવું કલ્પના કરી લે છે, પોતે જ્ઞાની છે એમ માનીને તો એ સ્વચ્છંદમાં ચાલ્યો જાય છે. તો એના નિષેધના એના નિષેધાત્મક ઉપદેશ પાછળથી લેશે, પોતે એ હજી આ જ અધિકારમાં પાછળથી લેશે કે આટલું બધું જ્ઞાનીનું પરિણમનની અમે વાત કરી તો એમાંથી કોઈ સ્વચ્છંદ થાય તો એ સ્વચ્છંદ ન થાય, સ્વચ્છંદ થાય એ માટે આ વાત કરી નથી, એટલે એનો સ્વચ્છંદનો નિષેધ કરવાની પણ વિષય પાછળ ચાલશે. અત્યારે તો જે વિષય ચાલે છે એને તો એટલા જ જોરથી પ્રતિપાદન કરશે. સમ્યક દ્રષ્ટિ સ્વયં હું જાત બંધો નમે સ્યાત, હું તો સમ્યક દ્રષ્ટિ છું હવે મને બંધ ન થાય. આલંબનતામ સમિતિ પરતામ, એ પછી ભલે સમિતિનું આલંબન વ્રત આલંબન કરે, હા, પણ જે સમ્યક વિરક્ત છે તે અદ્યાપી પાપા, હા, તે સમ્યક રહી જીવ પાપી છે. પછી બારમા સમિતિનું આચરણ કરે કે સ્વચ્છંદનું આચરણ કરે એ બધા સરખા છે. 137માં ભાવાર્થ બહુ મોટો લેખો છે, એના ઉપર દોઢ પાનાનો ભાવાર્થ લેખો છે 137 કળશ ઉપર. દરિદ્ર અધિકારમાં તો બહુ પાટિયા ભર્યા છે નીચનજીએ, કેમ જ્ઞાનીના પરિણામની ચોખવટ કરવી છે ને, બહુ વિસ્તારથી ભાવાર્થ લેખો છે, અનેક જગ્યાએ વિસ્તારથી લેખો, આખો અધિકાર પૂરા કર્યા પૂરો કર્યા પછી બહુ વિસ્તાર કરે છે છેલ્લે છેલ્લે નિર્દ્ર અધિકારમાં. જો આગલો કળશ છે ને 162 પહેલા, 162 ઉપર ઘણું લેખ્યું છે, અને 161 ઉપર ઘણું લેખ્યું છે, 236 ગાથા ઉપર, 236 ગાથામાં ઘણો વિસ્તાર કર્યો છે ભાવાર્થનો, એમાં પણ 150 જેટલો ભાવાર્થ છે, એ ઠેક ઠેકાણે ખુલાસા કરતા આવ્યા છે વિસ્તારથી. બધા જમાનામાં અજ્ઞાની તો સરખા જ છે ને, જ્ઞાન દશામાં ભૂલ થવાની પરિસ્થિતિ તો બધા કાળમાં સરખી છે, અનંત કાળમાં પણ પોતાનો જીવ ભૂલતો જ આવ્યો છે ને, આ કાળે જ ભૂલે છે એવું થોડું કઈ, અત્યાર સુધી ભૂલતો આવ્યો છે ત્યારે તો અહીંયા છે રખડી, અહીંયા અહીં સુધી ચાલ્યો આવ્યો છે એનો અર્થ શું, ચોથા કાળમાં નહોતો પોતે, પંચમ કાળમાં છે, ચોથા કાળમાં ક્યારે નહોતો, અનંત વાર ચોથા કાળમાં હતો એમ. ઠીક, હવે તો ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે ને, ગુરુદેવે ખૂબ સ્પષ્ટતા કરી છે ઘણા પણ કરે છે. શું કે છે, કારણ કે આ જ્ઞાની પુરુષ વિષયોને સેવતો છતો પણ જ્ઞાન વૈભવના અને વિરાગતાના બળથી જ્ઞાન વૈભવનું પણ બળ છે અને વિરાગતાનું પણ બળ છે એમ કે છે. જ્ઞાન વૈભવમાં શું કરે છે, જ્ઞાનના વૈભવ દ્વારા શું કરે છે કે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. વિરાગતાથી શું થયું છે કે રાગનો અભાવ થયો છે, શુદ્ધિ અશુદ્ધિનો અભાવ, રાગનો અભાવ થયો છે મતલબ તે પ્રકારની અશુદ્ધિનો અભાવ થયો છે. શુદ્ધિનો સદભાવ, અશુદ્ધિનો અભાવ, બે પડખા ચોખ્ખા છે. વિષય સેવનના નિજ ફળને ભોગવતો નથી, પામતો નથી, એટલે ભાવ અપેક્ષાએ વિષય સેવન કાળે રંજિત પરિણામ થાય, રંજિત પરિણામને પામતો નથી. તેથી એટલે રંજાયમાન થતો નથી. શું? તેથી આ પુરુષ સેવક છતાં અસેવક છે. ખરેખર એને ત્યાં રુચિ અને રાગનો અભાવને લીધે એને સેવક છતાં અસેવક ગણવામાં આવે છે અને તે યથાર્થ છે. એના ઉપર તો પછી ગાથા, આગળની ગાથાની સૂચના છે ને, એટલે એના ઉપર જે ગાથા લેવી છે એની વાત દ્રષ્ટાંત સહિત લેશે 197માં. ભાવાર્થ જ્ઞાન ને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે. જુઓ જયચંદજીના શબ્દો, એનું સામર્થ્ય છે એમ નથી કહેતા. જ્ઞાન વૈરાગ્યનું કેવું સામર્થ્ય છે? અચિંત્ય સામર્થ્ય. કેમ કે સામાન્ય માણસ એને ચિંતવે છે, વિચારમાં લેવા જાય છે, એના વિચારમાં એ વાત સમજાતી નથી. અચિંત્ય સામર્થ્ય છે એમ કહે છે. કેમ કે આ તો પરિણમનનું સામર્થ્ય ને, પરિણમનને સમજવું છે. પરિણમનને તો પરિણમનમાં આવો તો સમજાય, અથવા પરિણમનની લાઈનમાં ગોઠવાય તો ગોઠવાવતો સમજાય. પરિણમનના પ્રયાસ કાળે સમજાય, ને કાં પરિણમન થાય તો સમજાય, પ્રયાસ થતાં પરિણમન થાય તો સમજાય. બાકી ચિંતવનથી કે વિચારથી, તર્કથી કે અનુમાનથી, ન્યાયથી કે યુક્તિથી કે આગમથી સમજાયું નથી. એ પ્રકારના જ્ઞાનાનુભવનું અને શુદ્ધિનું રાગના અભાવનું કોઈ એવું અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇન્દ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં, કેવા ચોખ્ખા શબ્દો વાપર્યા છે, વિષય સેવાના એટલે ઇન્દ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, અથવા એને સેવનારો કહેવો તે અન્યાય છે, માટે એને કહી શકાય નહીં. કારણ કે વિષય સેવનનું ફળ જે રંજિત પરિણામ, અને કેમ નથી કહેવાતો, લોજિક છે એનો, ન્યાય એ છે કે વિષય સેવનનું ફળ જે રંજિત પરિણામ, તે રંજિત પરિણામ તો એને થતા નથી, થયા નથી, તેને જ્ઞાની પામતો નથી, ભોગવતો નથી, એટલે એને પામતો નથી, એવા પરિણામ એને પ્રાપ્ત થતા નથી, માટે એને અસેવક ગણવામાં આવે છે. પોતાપણાનો ધણીપણાનો ભાવ થતો નથી. નોકરનો તો દ્રષ્ટાંત આવશે કે નોકર ગમે તેટલો પ્રમાણિકતાથી પાય પાયની બચત કરે, શેઠિયાઓ જેટલી કાળજી ન રાખે એટલી એને નોકર કાળજી રાખે, એને પોતાપણો સ્વામિત્વ બુદ્ધિ ક્યાંય આવે નહીં. ધાવ માતાનું દ્રષ્ટાંત આપશે. ધાવ માતા બાળકને ઉછેરે છે, એટલું લાલન પાલન કરે કે એની સગી માતા ન કરે એટલું કરે. સગી માતા તો ક્યારેક થપ્પડ પણ મારે. ધાવ માતા કોઈ દી આંખ પણ બતાવે નહીં એને. શું? ગમે એટલું તોફાન કરે, અણસમજણ કરે, બાળક છે, અણસમજણ પણ કરશે, ગમે તેટલું કરે. એને સમજાવી સમજાવીને, એને વાલથી ને પ્રેમથી જ વાત કરે, બધું કરે, છતાં જે માતૃત્વ પ્રેમ છે એનો એક અંશ ધાવ માતાને આવે નહીં. ક્રિયા જોવું કે એનું 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 કાળજું જોવું, એની માનું કાળજું છે એ બીજી માને એનું કાળજું આવે નહીં કોઈ રીતે. આ તો સંસારનો પણ અનુભવ ગમ્ય દ્રષ્ટાંત છે કે નહીં. જે બાળકની જનેતા છે અને જે બાળકની જનેતા નથી, કેટલો ફેર છે? જમીન આસમાનનો ફેર છે. એ પ્રકારે લેવો છે. બોલે છતાં બોલતો નથી, ખાય છતાં ખાતો નથી, હાલે છતાં હાલતો નથી, બધું તો આવે છે. બધે પ્રકાર લઈ લેવો, જેને જેનું સ્વામિત્વ નથી, મમત્વ નથી, પોતાપણું અનુભવાતું નથી, એને જે ક્રિયા છે એ બધી બહારના ખોખા જેવી, ખોખા જેવી ક્રિયા છે, ખોખલી ક્રિયા છે, એવી અલૌકિક દશા છે. સમજે તો એનું મસ્તક નમી પીડ્યા વિના રે નહીં. લોકો કે છે, લોકો હું પંડિતો પણ કે છે કે જ્ઞાની ને વંદન કરવા નહીં. ધીરુભાઈ દેવગુરુ શાસ્ત્ર, ધીરુભાઈ વચ્ચે એટલો શબ્દ મૂકી દે, વંદન કરવાની એમનો કે દેવગુરુ શાસ્ત્ર એટલું કે. કે છે કે જ્ઞાની નું સ્વરૂપ સમજે એને એનું મસ્તક ને હૃદય નમી પીડ્યા વિના, અને એ જ્ઞાની થયા વિના એ સાચું નમન. હવે આ જ વાતને પ્રગટ દ્રષ્ટાંતથી બતાવે છે. સેવંતો વીણ સેવદી, અસેવમાણો વી સેવગો કોઈ, પગરણ ચિઠ્ઠા કસ્સની વીણ ય પાયરણો વંતી સો હોદી. સેવતો છતાં નથી સેવતો, અને કોઈ નહીં સેવતો છતાં સેવનારો છે. આ ઉલટા દ્રષ્ટાંતથી તરત પકડાય એવું છે. જેમ કોઈ પુરુષને પ્રકરણ એટલે કાર્યની ચેષ્ટા, કોઈ કાર્ય સંબંધી ક્રિયાની ચેષ્ટા વર્તે છે, તો પણ તે પ્રાકરણિક એટલે કાર્ય કરનારો નથી, અથવા કોઈને પ્રકરણની ચેષ્ટા નથી વર્તતી છતાં કાર્ય કરનારો છે. શેઠ માંદો હોય ને ઘરે સુઈરીએ, વેપાર કરનારો નોકર નથી પણ શેઠ છે એમ છે. જેટલી ઉપાધિ વેપારની શેઠને આવે, એ વેપારનું કાર્ય કરનાર નોકરને ના આવે. કેમ કે નફો નુકસાન મારો છે, નોકરનો નથી, તો કામ કરનારો છે, એનો પગારનો ધણી છે, એના સમાચાર લઈએ. અરે ચાવી મૂકવા આવે ને દુકાન બંધ કરીને, સવારે ચાવી લેવા આવે ને સાંજે મૂકવા આવે, શેઠ ખાટલામાં પડ્યો હોય, પૂછે કા શું થયું, શું ભાવ રહ્યા, ભાવ વધ્યા કે ઘટ્યા, માલ વેચ્યો છે કે નથી વેચ્યો, માલ ખરીદ્યો છે કે નથી ખરીદ્યો, કામ બધું નોકર કરશે, ઉપાધિ બધી ખાટલે પડે પડ્યો મૂકવે છે, એ પ્રાકરણ, એના અહીંયા પ્રાકરણ કયો છે, એ ઉપાધિ કરનારને પ્રાકરણ કર્યો છે કયો છે, અને કામ કરનારને પ્રકરણ કયો છે, કાર્ય કરનારો કયો છે. શાસ્ત્રની પરિભાષા છે પ્રકરણ અને વિશેષપણે કાર્ય કરનારો. કોઈ તો વિષયોને સેવતો છતાં નથી સેવતો, એ જ્ઞાનીનું દ્રષ્ટાંત છે. કોઈ નહીં સેવતો છતાં સેવનારો છે, એ અજ્ઞાનીનું વાત છે. અજ્ઞાની વિષયને નથી સેવતો, એટલે કે એને વિષય સેવાની પરિસ્થિતિ નથી, પણ અભિપ્રાય ને ભાવ બધા પડ્યા છે, ઊભા છે, તો કે નથી સેવતો, તો કે ના એ સેવે છે. તાંદુલિયા મત્સ્યનો દ્રષ્ટાંત છે. મગરમચ્છની પાપણ ઉપર તંદુલ ચોખા જેવડો માછલું છે એને તાંદુલ્ય મચ્છ કહે છે. એ મગરમચ્છ હિંસાથી અનેક માછલાઓને ખાઈ જશે, જલચર પ્રાણીઓને ખાઈ જશે, એ નરકે નહીં જાય. અને તાંદુલ્ય મચ્છ એકે માછલું ખાઈ શકે એવાનું શરીર નથી, એ સાતમી નરકે જશે. એ નહીં સેવતો છતાં સેવે છે, એ આનું દ્રષ્ટાંત છે. એમ કહીને પરિણામે બંધ છે એમ છે. ક્રિયા તો એક કર્મ છે પણ પરિણામે બંધ છે. ક્રિયા તો એક કાર્ય છે, બંધ તો પરિણામ અનુસાર છે. એ અહીંથી નીકળે છે વાત. એટલે કોઈ સેવતો અને કોઈ નહીં સેવતો છતાં સેવનારો છે. જેમ કોઈ પુરુષને પ્રકરણની ચેષ્ટા વર્તે છે એટલે કાર્ય સંબંધીની ક્રિયા તો વર્તે છે, તો પણ તે પ્રાકરણિક નથી, નોકરની જેમ કાર્ય કરે છે નોકર, છતાં એને કોઈ કાર્યની ઉપાધિ નથી. બેંકનો મેનેજર આખો દિવસ બેંકનો વહીવટ કરે પણ બેંકના નફા નુકસાન સાથે એને કાંઈ લેવા દેવા નથી. નફો વધારે ત્યારે એમ પણ કહે કે જુઓ મારું મેનેજમેન્ટ કેવો સરસ, બેંકને નફો વધારી દીધો, હે, છતાં ધણી થાય નહીં, થઈ શકે નહીં. એનું જ્ઞાન જ એ પ્રકારે વર્તે છે. એવી રીતે જ્ઞાન અને શ્રદ્ધાન ઉપર આખા પરિણમનનો આધાર અથવા મદાર છે. દાર મદાર જેટલો કાંઈ છે તે શ્રદ્ધા જ્ઞાન ઉપર છે. એ વાત પાયામાં અહીંયાથી સમજાવવા માંગે છે. નિર્જરા તત્વ દ્વારા નિર્જરા અધિકારમાં એ વાત પાયાથી સમજાવી છે. ટીકા વિશે